नमो अरिहंतारं नमो सिद्धारं नमो आयरियारं नमो उवजायारं नमो लोये सर्वसाहूरं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जय जनधर्मोऽस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारम् हेतारम् कर्मभूतम् ज्ञातारम् विश्वतत्त्वानाम् वन्दे तद्गुणलब्धये
जीव स्वभाव थी तो हमेशा सिद्ध समान ज होय छे। हमणा आपणे शुक्ल ध्यान नी वात करी, चारे प्रकारना शुक्ल ध्यान ने पार करीने जीव क्यां पहोंचे छे के सिद्धालयमां शरीर थी रहित अवस्थामां पहोंचे छे। स्वभाव थी तो हमेशा शरीर थी रहित छे, अवस्थामां क्यारे शरीर थी रहित थाय छे, अवस्थामां बे सिच्युएशन में शरीर थी रहित थाय छे। एक तो जयरे द्रव्य कर्म नवकर्म भाव कर्म थी रहित थी ने एकलो शुद्ध चैतन्य गोड़ो जयरे त्यां सिद्धालय में विराजमान थाय त्यारे शरीर थी रहित थाय छे। अने एना सिवाय संसारी अवस्था में एक गति थी बीजी गति में जाए त्यारे पण शरीर थी रहित थाय छे। थाय छे ने आपणे आजे એ બીજી સિચ્યુએશનની વાત કરવાની છે। જો હમણાં જ આપણે જે શુક્લ ધ્યાનની સુંદર વાતો અને ચર્ચાઓ કરી એનાથી હવે થોડું ગિયર શિફ્ટ કરીને આપણે હવે વિગ્રહ ગતિની વાત કરવાની છે। આખી અલગ જુદા પ્રકારની વાત છે, આખી નિમિત્તાધીન દ્રષ્ટિથી વાત કરવામાં આવશે અથવા તો પર્યાયની અપેક્ષાથી વાત કરવામાં આવશે। વિગ્રહ ગતિ જીવ ગતિ સહિત છે કે નથી, પહેલા તો પ્રશ્ન ત્યાંથી ઉભો થાય ને કે જીવ ગતિઓમાં છે કે ના, જીવ તો જીવમાં છે। જીવ તો પોતાના સ્વચતુષ્ટયથી હંમેશા જીવમાં જ છે, પણ એક ઉપચારથી કહેવાની પદ્ધતિ કે એને એની સાથે કયા સંયોગો જોવામાં આવે છે એના અનુસારે કહેવાની પદ્ધતિમાં એમ કહેવાય કે જો જીવ મનુષ્ય છે, કે જો જીવ તિર્યંચ છે, જીવ ક્યારે મનુષ્ય તિર્યંચ છે જ નહીં, જીવ તો જીવ જ છે। ખ્યાલ આવે છે ને? એવી રીતના જીવ ક્યારે ગતિઓમાં જતો જ નથી, જીવ તો જીવના સ્વભાવની બહાર ક્યારે નીકળો જ નથી। શ્રદ્ધા આવી હોવી જોઈએ અને ચર્ચા તો નિમિત્તની અપેક્ષાથી થાય છે, ભાષા વ્યવહારની હોય છે। નિશ્ચય વ્યવહાર કેમાં લાગુ પડે? સ્વભાવમાં ક્યારે નિશ્ચય વ્યવહાર લાગુ ન પડે, નિશ્ચયને વ્યવહાર એની સમજાવવાની પદ્ધતિ એને ભાષામાં લાગુ પડે છે। ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે અત્યાર સુધી તત્વાર્થ સૂત્રમાં જે બીજો અધ્યાય છે એમાં 24 સૂત્ર સુધી ચર્ચા કરી, એ 24 સૂત્રમાં જીવોના ભેદ પ્રભેદની વાતો આપણે ચાલી રહી છે। આની પહેલાનો ટોપિક જે આપણે જોયો એમાં આપણે જોયું જીવને 5 ઇન્દ્રિયમાં વિભાજિત કરવામાં આવ્યા હતા કે જીવ કેવા હોય છે, તો એકેન્દ્રિય હોય, 2 ઇન્દ્રિય હોય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો હોય છે, બરાબર ને? હવે આપણે આ 25મા સૂત્રથી એક નવો વિષય શરૂ કરીએ છીએ, એની થોડી ભૂમિકા આપણે લાસ્ટ ટાઈમ બાંધી હતી, એને જ આપણે આગળ લઈ જશું। જીવ એક ગતિમાંથી અન્ય ગતિમાં જ્યારે ગમન કરે છે તો વચ્ચેનો જે કાળ છે એને વિગ્રહ ગતિ કહેવાય છે। ખ્યાલ? વિગ્રહ, વિગ્રહનો મતલબ શું કોઈને ખ્યાલ છે? જો હું ખાસ એને બતાવવા માટે આ તત્વાર્થ સૂત્રજીની સર્વાર્થ સિદ્ધિ ટીકા છે આચાર્ય પૂજ્યપાદ રચિત, આ ટીકા આપણી સૌથી એમ કે ઓથેન્ટિક પૂજ્યપાદ આચાર્ય દ્વારા રચિત ટીકા છે। એમાંથી જો આપણે 25મું સૂત્ર હવે જોઈએ તો નાનકડું છે, તમે સાંભળો, ખ્યાલ આવે છે? આપણે સ્ક્રીન પર કેવો મૂકવાનો વ્યામો નહીં કરીએ। 25મું સૂત્ર છે, વિગ્રહ ગતો કર્મયોગ શું છે? વિગ્રહ ગતો કર્મયોગ, એટલે કે વિગ્રહ ગતિમાં કારમાણ કાય યોગ હોય છે. કારમાણ કાય યોગની વાત પછી કરશું, પહેલા વિગ્રહ ગતિ શું છે એ સમજો, જે બહુ સરસ છે. અહીંયા વિગ્રહ કા અર્થ હૈ દેહ, વિગ્રહનો શું અર્થ છે? દેહ. વિગ્રહ અર્થાત શરીર કે લીએ જો ગતિ હોતી હૈ વહ વિગ્રહ ગતિ હૈ. આ ગતિ સેના માટે છે? કે એક શરીરનો ત્યાગ કરીને બીજું શરીર ગ્રહણ કરવા માટેની ગતિ છે. બરાબર, એક જગ્યાથી બીજી જગ્યાએ ગમન કરવાની વચવાની આ ગતિ છે. અન્ય ગતિઓ કેવી છે? જયારે સમજો આપણે મનુષ્ય ગતિમાં છે તો જેટલી આપણી આયુ છે ત્યાં સુધી એક જગ્યાએ સ્થિત રહીએ છીએ. ખ્યાલ એ શરીર સાથે ગમન આદિ કાંઈ વસ્તુ જુદી, પણ ઇન જનરલ મધ્ય લોકમાં સ્થિત છે ને આપણે. સમજો અહીંયાથી આપણે દેવગતિમાં જઈએ તો દેવગતિમાં પહેલા સ્વર્ગમાં હોઈએ તો જેટલું ત્યાંનું આયુ છે ત્યાં સુધી પહેલા સ્વર્ગમાં આપણે સ્થિત રહીશું. પણ વિગ્રહ ગતિ કેવી છે? કે એ ગમનરૂપ જ ગતિ છે. કેવી છે? ગમનરૂપ ગતિ છે, એટલે એકથી બીજી જગ્યાએ જવારૂપ એ ગતિ છે. ખ્યાલ આવે ને? એટલે એને વિગ્રહ ગતિ કહેવાય છે. બીજો મીનિંગ જો, અથવા વિરુદ્ધ ગ્રહકો વિગ્રહ કહેતે હૈ. વિરુદ્ધ ગ્રહકો વિગ્રહ કહેતે હૈ જિસકા અર્થ વ્યાઘાત હૈ. તાત્પર્ય યહ હૈ કે જે અવસ્થા મેં કર્મ કે ગ્રહણ હોને પર ભી નો કર્મ કા ગ્રહણ ના હો વ વિગ્રહ ગતિ હૈ. જનરલી કેવું હોય કે જ્યાં જ્યાં આપણે કર્મ ગ્રહણ કરીએ ત્યાં સાથે નો કર્મ પણ ગ્રહણ થાય જ છે. જો આગળ આપણને આવશે આગળના સૂત્રોમાં કે અનાદિકાળથી લઈને આજ સુધી જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી કર્મનું ગ્રહણ ક્યારેય સ્ટોપ થતું નથી, કન્ટિન્યુઅસ ચાલુ છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવ દરેક સમયે નવા નવા કર્મ પરમાણુ ગ્રહણ કરે છે અને જૂના ફરતા જાય છે. એવી જ રીતે અનાદિકાળથી લઈને આજ સુધી જીવ નિરંતર નો કર્મનું પણ ગ્રહણ કરે છે. પણ એમાં ગેપ ક્યારે પડે છે? કે જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે. એટલે એને અનાહારક કહેવાય છે. એ આપણે આગળ સૂત્ર આવશે, આઈ થિંક 29મું કે 28મું કેવું સૂત્ર છે. તો એટલા કાળને શું કહેવાય? જીવ અનાહારક છે, એટલે આહાર ગ્રહણ કરતો નથી. જો આપણે આહાર ખાઈએ ને તો આહાર એટલે શું? આપણે સમજીએ કે ખાવું ને પીવું એ આહાર, પણ એના સિવાય પણ ઘણા પ્રકારના આહાર છે. એક છે લેપાહાર, આપણે બામ કે કંઈ લગાવીએ ને એ પણ એક પ્રકારનો આહાર છે. તો આપણા મુનિરાજો હોય અથવા ઇવન વ્રતિ શ્રાવકો હોય એ જ્યારે ઉપવાસ આદિ કરે તો એને એ પણ લગાડવાનું, તેલ માલિશ આદિ પણ એ આહાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે નહીં તો શું કરે તમને ખબર છે? ઘણી જગ્યાએ સમજો કે આપણે નિર્જલ ઉપવાસ હોય, નિર્જલ ઉપવાસ હોય તરસ ખૂબ લાગે, પછી શું કરે કે પાણીનું પોતું અહીંયા મૂકે, માથા પર મૂકે, આ શરીર પર મૂકે. એનો શું પર્પઝ? કે આ એમાં સ્કિનમાંથી પાણી અંદર વહ્યું છે તો જે અંદર પાણી શરીરમાં આપણને તરસ શું કામ લાગે? કેમકે અંદર પાણીનો સોર્સ પડે છે એટલે આપણને તરસ લાગે. તો મોઢાથી નહીં તો અહીંયા ત્યાંથી આપણે પાણી અંદર લઈ લીધું, ખ્યાલ આવે ને? તો એ બરાબર નથી. તો આ પણ એક પ્રકારના આહાર છે. એસીનું શું? હા હા, એ પણ એક બીજું ઉદાહરણ છે ને કે ભાઈ ખૂબ ગરમી હોય બહાર અને આપણે પરસેવાથી પાણીનો લોસ થઈ જાય તો ઉપવાસમાં એ પછી તરસનું કારણ બનશે. એટલે પહેલેથી જ આપણે એવી જગ્યાએ બેસવું કે જ્યાં પાણી ઓછું આપણું વયું જાય. તો આ બધી તો વ્યવસ્થિત વ્યવસ્થા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે વાત કરીએ છીએ આહાર. તો એક છે કવલાહાર, આ મોઢેથી ખાવું, કવલાહાર. પછી લેપાહાર, પછી ઓજાહાર, એવા ઘણા બધા આહાર છે. તો એક છે આ જે પૂદગલ પરમાણુનું જે ગ્રહણ થાય છે ને નિરંતર દર સમય, એને પણ આહાર કહેવાય છે. એને નો કર્મ આહાર કહેવાય. જે અરિયંત ભગવાન છે, અરિયંત ભગવાનને આહાર છે કે નહીં? અરિયંત ભગવાનને પણ આહાર છે. સમોશરણમાં વિરાજમાન છે તો લાખો કરોડો વર્ષો સુધી સમોશરણમાં હોય પણ એનું શરીર એવું ને એવું રહે છે. તો એવું ને એવું રહે છે, તો તો એમને કવલાહાર નથી, જેવું અન્ય ધર્મોમાં આવે છે કે એમને ખૂબ ભૂખ લાગી, એમણે આ ખાધું, એમણે ઓલું પીધું, ને કંઈ એવું બધું કાંઈ હોય નહીં, એવી વ્યવસ્થા ન હોય. પણ એ ત્યાં વિરાજમાન છે તો એમના શરીરમાંથી દર સમય અનંત પૂતગલ પરમાણુ આમ ને આમ ખરી જાય છે, આપણા શરીરમાંથી એ ખરી જાય છે, આ પૂતગલ પરમાણુ નીકળી જાય છે ને અન્ય ઘણા એમાં ઉમેરાઈ જાય છે. દર સમયની પ્રક્રિયા છે, ખબર બી ન પડે આપણને, ખ્યાલ આવે ને? તો એ પણ એક પ્રકારનો આહાર છે. પણ હવે વિગ્રહ ગતિમાં તો શરીર જ નથી, ખ્યાલ આવે ને? વિગ્રહ ગતિમાં શરીર નથી એટલે કે આ ઔદારિક શરીર નથી, ઔદારિક, વૈકરિક કે આહારક એ ત્રણ પ્રકારના શરીર ત્યાં નથી. એટલે અહીંયા તેજસ અને કારમાણની વાત નથી, તો એ પ્રકારના અહીંયા શરીર જ નથી, તો પછી એમાં આહાર કેવી રીતના હોય? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ત્યાં કર્મ પરમાણુનું ગ્રહણ આદિ નથી. આ વાત આપણી ક્યાંથી નીકળી? કે નોર્મલી સંસારી અવસ્થામાં જીવને કર્મ અને ન કર્મનું ગ્રહણ સાથે જ હોય છે અને અનાદિકાળથી હોય છે. પણ આ વિગ્રહ ગતિ વિરુદ્ધ ગતિ છે, એટલે ત્યાં કર્મનું ગ્રહણ તો છે પણ ન કર્મનું ગ્રહણ નથી. ખ્યાલ આવે? તો જો એ આપણે વાંચ્યું બરાબર, એટલે એને વિગ્રહ ગતિ કહે છે. સબ શરીરની ઉત્પત્તિ કે મૂળ કારણ કારમાણ શરીર કો કર્મ કહેતે. હવે અહીંયા પેલા યોગની વાત કરે છે. પણ આટલું ક્લિયર થયું બધાને? જો આપણે અહીંયાથી સૂત્રમાંથી પણ વાંચીએ છે, ઉપર ટાઇટલ શું હતું? ટાઇટલ અન્ય પ્રકારનો છે. ચલો, મન દ્વારા હિતાહિતની પ્રવૃત્તિ થાય છે પણ શરીર છૂટતા વિગ્રહ ગતિમાં મન વિના શરીરની પ્રાપ્તિ માટે જીવ ગમન કરે છે ત્યારે કર્મનો આશ્રવ થાય છે, તેનું કારણ શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જીવ ગમન કરે ત્યારે કર્મનો આશ્રવ થાય છે કે નહીં, તેની વાત કરશું થોડી વાર. તો જો સૂત્ર છે, વિગ્રહ ગતો કર્મયોગ. અર્થ, વિગ્રહ ગતિમાં અર્થાત નવીન શરીર માટે ગમન કરવામાં કારમાણ કા યોગ હોય છે. આ વિગ્રહ ગતિ પહેલા ક્લિયર થયું કે નહીં, કે કોને કહેવાય? હવે જો કર્મની આપણે વાત કરીએ, પહેલા ટીકા. વિગ્રહ ગતિ, એક શરીરને છોડીને બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું તે વિગ્રહ ગતિ છે. અહીં વિગ્રહનો અર્થ શરીર થાય છે, બરાબર? જો આગળના સૂત્રમાં એક જગ્યાએ વિગ્રહનો અર્થ અલગ લેવામાં આવશે, ત્યાં વિગ્રહ એટલે મોળ લેવામાં આવશે, એટલે અહીંયા શરીર થાય છે એમ અહીંયા ક્લેરિફાઈ કર્યું. ચાલો હવે જો સેકન્ડ પોઈન્ટ આપણે સમજીએ. હવે પહેલા યોગ કોને કહેવાય? યોગ કોને કહેવાય? મન વચન કાયાને યોગ કહે. ચલો બરાબર, પણ એ તો ઉપચારથી કહેવાની ભાષા. મન વચન કાય ખરેખર યોગ નથી, આત્મપ્રદેશોનું કમકમ. જો યોગ બે પ્રકારના છે, એક દ્રવ્ય યોગ, એક ભાવ યોગ. આત્માના પ્રદેશોનું કંપન થવું એને દ્રવ્ય યોગ કહેવાય છે, અને એને કારણે આત્મામાં કર્મને ગ્રહણ કરવાની, આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થવી એને ભાવ યોગ કહે છે, બરાબર? આ જ યોગ જે છે એ યોગથી જે કર્મ ગ્રહણ થયા ને, તો એના પ્રકૃતિ અને પ્રદેશ નક્કી થાય છે. એટલે કે કઈ પ્રકૃતિ બંધાય છે અને કેટલી ક્વોન્ટિટીમાં બંધાય છે, ખ્યાલ આવે ને? કઈ પ્રકૃતિ બંધાય છે અને કેટલી ક્વોન્ટિટીમાં બંધાય છે. તો જ્યાં સુધી જીવ સહયોગી અવસ્થામાં છે ત્યાં સુધી એને નિરંતર યોગ છે. સહયોગી અવસ્થામાં ક્યાં સુધી છે? તેરમા ગુણસ્થાનના અંત સુધી, અને ચૌદમા ગુણસ્થાનથી એ અયોગી કહેવાય છે. તો અનાદિકાળથી લઈને જ્યાં સુધી ચૌદમાના અંત, તેરમાના અંત સુધી ન પહોંચે ત્યાં સુધી જીવને યોગ છે, એટલે ત્યાં સુધી કર્મને ગ્રહણ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે કીધું ને, કર્મ અનાદિકાળથી ગ્રહણ થાય છે, તેની સામે જીવના પણ કાંઈ તો ભાવ હોવા જોઈએ ને ગ્રહણ કરવાના. તો જીવના ભાવ છે યોગના પરિણામ. આટલું ક્લિયર? હવે એ યોગને કારણે એ જે કંપન જે થયું એમાં નિમિત્ત કારણ કોણ? તો એમાં નિમિત્ત કારણ મન, વચન અને કાય. જીવને મનથી કંઈક વિચાર ઉત્પન્ન કરવાનો ભાવ થવો અને એને કારણે આત્મપ્રદેશોનું કંપન થવું, ખ્યાલ આવ્યો? જીવને કંઈક બોલવાનો ભાવ થયો. જો બોલવું એ તો પૂતગલની રચના છે, આ ભાષા એ પૂતગલની રચના છે, એની પાછળ જીવની કોઈક પ્રકારની ઈચ્છા, કોઈક ભાવ છે કે નહીં? એ ભાવ યોગ છે, એ વચન યોગ છે, ખ્યાલ આવે ને? અને એને કારણે આત્મપ્રદેશનું કંપન એ યોગ છે. આટલું ક્લિયર થયું? જીવની કાયાથી ગમન કરવાની ભાવના અને એને કારણે યોગનું કંપન થવું એ કાય યોગ છે. તેરમા ગુણસ્થાને ત્યાં જો મન વચન અને કાય, જો સમજો તેરમા ગુણસ્થાને ત્યાં વચન છે કે નહીં? તેરમા ગુણસ્થાને અરિયંત ભગવાનને વચન છે, વચન છે કે નહીં? દિવ્ય ધ્વનિ છે ને, તો વચન તો છે. અચ્છા, તેરમા ગુણસ્થાને એમને મન છે કે નહીં? જો ત્યાં દ્રવ્ય મન તો છે, કેમકે શરીર હજી ઔદારિક શરીર છે. હજી આપણે આમાં જો વચનમાં ભાવ એ જાતના નથી, મનમાં પણ ભાવ મન નથી, કેમકે ત્યાં કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. વચનમાં પણ એમને બોલવાની ભાવના થતી નથી, ત્યાં કોઈ રાગ દ્વેષના ભાવ નથી. એ તો ભવ્ય જીવોના પુણ્યના ઉદય, ત્યાં શરીર ઓટોમેટિક આખું શરીર કંપન થઈને દિવ્ય ધ્વનિ છૂટે છે. અચ્છા, એમને કાયા છે કે નહીં? તેરમા ગુણસ્થાને એમને કાયા છે કે નહીં? છે. તો જો આ મનોયોગ અને વચન યોગ નથી, ત્યાં એમને ફક્ત કાય યોગ કહેવાય છે અરિયંત ભગવાન. કેમકે ત્યાં કાયાથી ગમન કરવાના એવા ત્યાં ભાવ નથી, આ બધા ઉપચારથી યોગ ત્યાં કહેવાય છે. ત્યાં આવી અરિયંત ભગવાનને કોઈ જ જાતના ભાવો એ જાતના નથી, પણ ત્યાં એમને ઉપચારથી હજી યોગ છે. બરાબર. તો જો આપણે આગળ વધીએ, કર્મ યોગ. હવે જો આ વિગ્રહ ગતિ જે છે, આપણે વાત શું હતી કે મન વચન કાયા એના નિમિત્તે યોગ થાય છે, એના નિમિત્તે પ્રકૃતિને પ્રદેશ બંધ થાય છે. હવે વિગ્રહ ગતિમાં તો ન મન છે, ન વચન છે, ન કાયા છે. કાયા છે વિગ્રહ ગતિમાં? કાયા એટલે આહારક શરીર, એ છે. સોરી, આહારક એટલે ઔદારિક શરીર, વૈકરિક શરીર. એ વિગ્રહ ગતિમાં છે? નથી. વિગ્રહ ગતિમાં વચન છે? નથી. વિગ્રહ ગતિમાં દ્રવ્ય મન છે? દ્રવ્ય મન નથી, તો એના નિમિત્તે ભાવ મન બી નથી. તો ત્યાં મન વચન કાયા તો છે નહીં, તો ત્યાં યોગ કેવી રીતના? ખ્યાલ આવે? એટલે વિગ્રહ ગતિમાં ત્યાં કારમાણ કાય યોગ કહેવાય છે, કે ત્યાં કર્મના નિમિત્તે, કે જે ભાવે જીવ કર્મ બંધ કરે છે એ ભાવના નિમિત્તે ત્યાં યોગોનું પરિણમન થાય છે, માટે ત્યાં કર્મ યોગ છે. ખ્યાલ આવે? જો હવે એના માટે અહીંયા આ પહેલા સર્વાર્થ સિદ્ધિથી પણ આપણે થોડું વાંચી લઈએ. જો સબ શરીરો કી ઉત્પત્તિ કે મૂળ કારણ કારમાણ શરીર કો કર્મ કહેતે. આ કર્મ શું છે? એ શરીરોની ઉત્પત્તિનું કારણ છે. કેમકે જ્યાં નામ કર્મ આદિનો ઉદય ચાલુ થાય, તો એના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ત્યાં નો કર્મ પરમાણુ ગ્રહણ થાય છે. બરાબર ને? એટલે એ જે શરીર જે ગ્રહણ થયું, આપણે હવે મનુષ્ય શરીરના જ પરમાણુ કેમ ગ્રહણ કરીએ છીએ? કેમકે ત્યાં મનુષ્ય જાતિનો ઉદય છે. ખ્યાલ આવે? એ જાતના કર્મનો ઉદય છે. તો કર્મના ઉદયને અને નો કર્મને પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે અહીંયા શું કીધું કે સબ શરીર કી મૂળ ઉત્પત્તિ કે કારણ કારમાણ શરીર કો કર્મ કહેતે હૈ. તથા મન તથા વચન વર્ગણા મનોવર્ગણા ઓર કાયા વર્ગણા કે નિમિત્ત સે હોને વાલે આત્મપ્રદેશ કે હલન ચલન કો યોગ કહેતે હૈ. બરાબર. મન અને વચન અને કાય એનાથી આત્મપ્રદેશોના કંપનને યોગ કહેવાય. હવે આગળ, કર્મ કે નિમિત્ત સે જો યોગ હોતા હૈ વ કર્મ યોગ. ખ્યાલ આવે? વહ વિગ્રહ ગતિ મેં હોતા હૈ યહ ઉક્ત કથન કા તાત્પર્ય હૈ. इससे नूतन कर्म का ग्रहण और एक से दूसरे देश में गमन होता है. तो आज एक कर्म जे छे, एक कर्मना बंध, ए बंध ने कारण जे योगोनु परिणमन थवू एने कारमाण योग कहेवाय छे. अने कारमाण योग थी शू थाय छे कि एक तो एक जग्या थी बीजी जग्या जीवनु गमन थाय छे, केमके ए जे कर्म बंध थयो एनी साथे कर्मनो उदय थशे. समझो आपणे मनुष्य गतिमां छे, મનુષ્ય ગતિથી હવે સમજો આપણો ઉદય, આયુનો ઉદય દેવગતિનો છે. અને જીવ નીચે નરક ગતિમાં જાય એવું બને કે નહીં? કર્મનો ઉદય દેવગતિનો છે, આયુ કર્મનો ઉદય સમજો દેવગતિનો, પંચમ એટલે પંચેન્દ્રિય જાતિનો ઉદય. એના જે પણ આખા પેકેજીસ હોય બધા, વૈકરિક સાંગોપાંગ અંગોપાંગ એ બધાના ઉદય ચાલુ થયા, વિગ્રહ ગતિમાં બધું ચાલુ થઈ ગયું ને. પણ નીચે જીવનું ગમન નીચે થાય એવું બને કે નહીં?
પેલા
હા ફોર સમ ટાઈમ યુ કેન ગો ડાઉન. ક્યાં ડાઉન? એ તો પછી એની વાત, એ જુદું એક્ઝામ્પલ. વિગ્રહગત, ચલો આઈ વિલ ચેન્જ માય એક્ઝામ્પલ. સમજો કે જીવનો મનુષ્ય પછીનો ભવ નરકનો છે, બરાબર? એટલે એને વિગ્રહગતિ ચાલુ થતા ત્યાં નરકાયુ ચાલુ થઈ ગયું, બરાબર? એની જે નરક ગત્યાનુપૂર્તિનો ઉદય છે એ ચાલુ થઈ ગયો, આ બધું ચાલુ થઈ ગયું. હવે જીવે પણ તો ગમન કરો, આ તો કર્મના ઉદયો છે બધા, એટલે પૂતગલની વ્યવસ્થા. પણ જીવ સમજો ઉપર ગમન કરે, એવું બને કે નહીં? કેમ ન બને? જો કેમ ન બને, કેમ કે જીવના ગમનને અને કર્મના ઉદયને નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે નહીં? તો એ જે નિમિત્ત નૈમિતિક સંબંધ છે એ સંબંધ કોને કારણે છે? કેમ કે ત્યાં કર્મનો ઉદય છે, એટલે કર્મના ઉદયથી જીવનું એક દેશથી બીજા દેશમાં ગમન નક્કી થાય છે. આ બધી ઉપચારની વાતો છે, ખ્યાલ આવ્યો કે નહીં? પણ તો પણ એક જાતનો નિમિત્ત નૈમિતિક સંબંધ ત્યાં પડે છે. એટલે આજે વિગ્રહ ગતિમાં એ ત્યાં ડિસાઇડિંગ ફેક્ટર કોણ છે? કે ત્યાંના કર્મના ઉદયો છે, એટલે એને કારમાણ યોગ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? વિગ્રહ ગતિમાં કર્મયોગ એટલે કારમાણ ત્યાં યોગ છે. આટલું ક્લિયર? જો યોગ ના, ત્યાં સ્પંદનની વાત ન થાય, શરીરની અંદર સ્પંદનની વાત ન થઈ શકે. પ્રશ્ન જો આપણો શું છે કે ત્યાં કારમાણ શરીર છે, તો કારમાણ શરીરના સ્પંદનને કારણે ત્યાં નવા કર્મનો કંઈ પણ પરિણામન થાય છે? તો ના, એવું ન બને. કેમકે ત્યાં જીવના સ્પંદનનું કંઈક કારણ હોવું જોઈએ ને. જો ફરીથી થોડું બેઝિક જોઈએ, યોગના ત્રણ પ્રકાર, મનોયોગ, વચનયોગ અને કાયયોગ. એ મનયોગના કેટલા પ્રકાર? કે એના ચાર પ્રકાર, સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ, અનુભય મનોયોગ. વચન યોગના કેટલા પ્રકાર? તો ચાર પ્રકાર, સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, ઉભય વચન યોગ, અનુભય વચન યોગ, બરાબર? આ તો ઈઝી છે. હવે કાયયોગ, કાયયોગના સાત પ્રકાર, ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાયયોગ, વૈકરિક કાયયોગ, વૈકરિક મિશ્ર કાયયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર કાયયોગ. આ છ કોને હોય? કે જેને ઔદારિક શરીર હોય એને ઔદારિક કાયયોગ, અને ઔદારિક શરીરની પહેલા જે પર્યાપ્તિ પૂર્ણ થવાનો જે કાળ હોય ત્યારે ઔદારિક મિશ્ર કાયયોગ, બરાબર? વૈકરિક કાયયોગ કોને હોય? કે જેને વૈકરિક શરીર હોય દેવ અને નારકીમાં. હવે સમજો, અહીંયા મૃત્યુ પામીને દેવ થયા તો પહેલું જે અંતર્મુહૂર્ત છે જ્યાં એ પર્યાપ્તિઓ પૂર્ણ થશે ત્યાં વૈકરિક મિશ્ર કાયયોગ છે, અને એ પૂરી થઈ જાય એટલે ત્યાં વૈકરિક કાયયોગ આવી ગયો. મિશ્રમાં ત્યાં એ મિશ્ર જાતની અવસ્થા છે, એ જાતમાં ત્યાં પર્યાપ્તિઓ હજી પૂર્ણ નથી થઈ ને, એટલે એને ત્યાં વૈકરિક મિશ્ર કાયયોગ કહેવાય છે. એમ હા, એટલે મિશ્ર એટલે બે વસ્તુનું મિશ્રણ નથી, એ મિશ્રણ એમ નથી, પણ એ ત્યાં યોગોની એવી પ્રવૃત્તિ છે કે સમજો, એક એક્ઝામ્પલ આપું. પહેલા જીવ મનુષ્ય હતો તો એને ઔદારિક કાયયોગ હતો, પછી પાછળથી દેવ થશે તો વૈકરિક કાયયોગ થશે. આ ઇન બિટવીન અવસ્થા છે ને, એ ઇન બિટવીન અંતર્મુહૂર્તની અવસ્થા છે, એટલે એનું નામ પડ્યું મિશ્ર કાયયોગ. પણ આ બેનું મિશ્ર નથી. હા, જ્યાં સુધી એની પર્યાપ્તિ પૂર્ણ થાય બસ એટલો અંતર્મુહૂર્તનો એનો કાળ છે. સિમિલરલી આહારક શરીર જેને ઉત્પન્ન થવાનું એ મુનિરાજ છે, તો એમને આહારક કાયયોગ છે. એની પહેલા એમાં પણ પર્યાપ્તિઓ થાય છે, આહારક શરીર ઉત્પન્ન થવા પહેલા, તો એમને આહારક મિશ્ર કાયયોગ છે. આ તો છ સિમ્પલ થયા, અને સાતમું છે કારમાણ કાયયોગ. કયું છે? જેની આપણે હમણાં વાત કરી રહ્યા છે એ કારમાણ કાયયોગ. એને કાયયોગ કેમ કીધું? કેમ કે કર્મનું એક જાતનું શરીર છે, એ જે કર્મ શરીર છે એની શરીરરૂપ રચના છે, એટલે એને કાયયોગની અંદર એને નાખી દીધું, બરાબર? તો આપણે જે શું વાત કરી રહ્યા છે, વિગ્રહ ગતિમાં જ્યારે જીવનો એક ભાવ પૂરો થઈને અન્ય ભાવ શરૂ થાય એની વચ્ચેની દશામાં ત્યાં જીવ એનું ગમનરૂપ એની ગતિ છે, અને એ ગતિમાં ત્યાં કર્મ શરીરની જે અવસ્થાઓ બદલાય છે એને કારણે ઉત્પન્ન થતા યોગોના પરિણમનને ત્યાં યોગ કહેવાય, કર્મયોગ કહેવાય છે. એટલે વિગ્રહ ગતિમાં ઔદારિક વૈતરિક આહારક શરીર તો છે નહીં, તો યોગ કયો? કાયોગ. એટલે આજે કાયોગ એટલે કે ત્યાં કારમાણ કાયોગના નિમિત્તથી ત્યાં યોગોનું પરિણમન થાય છે. બરાબર, આ યોગ છે એ જીવના જીવની દશા છે, યોગ છે એ જીવના પરિણામોની દશા છે. પણ એનું નિમિત્ત કોના ઉપર આપવું, એનો આરોપ કોના પર આપવો? તો ત્યાં કર્મ શરીર પર એનો આરોપ અપાય છે, એટલે ત્યાં કારમાણ કાયોગ છે. બરાબર, આટલું ક્લિયર થયું? જો આગળ વાંચીએ આમાં કર્મયોગ. કર્મના સમૂહને કારમાણ શરીર કહે છે, કર્મના સમૂહને કારમાણ શરીર કહે છે. દર સમયે જે જીવ કર્મ બાંધે છે ને, એ કર્મ જીવને અડતા બી નથી. દર સમયે જીવ કર્મ બાંધે છે એ ખરેખર જીવને અડતા જ નથી. અડતા નથી એટલે શું? કે એ જીવ રૂપે થઈ જતા નથી. ગુરુદેવશ્રી ઘણી વાર કહે છે કે આ સમજો કે આ જીવ આ શરીરને અડતો નથી, બાય રોટલીને અડતી નથી. એનો મતલબ શું? કે બાય રોટલી રૂપ થઈ જતી નથી, અડતી નથી એટલે આ એક વસ્તુ બીજા વસ્તુને સ્પર્શ કરતી નથી, એની વાત અહીંયા નથી. તો અહીંયા એ જીવ એ શરીરને અડતો, અરે કર્મને જીવ અડતો બી નથી. પણ એ કર્મ આવીને ક્યાં જાય છે? કે ત્યાં એક્ઝિસ્ટિંગ બીજા જે કર્મ હતા એની સાથે બંધાય છે, અને એ બંધને કારમાણ શરીર કહેવાય છે. એટલે ત્યાં અહીંયા પણ એ અનંત પરમાણુ જમા થઈ થઈને એ આખો પૂતગલોનો પુરવઠો છે, આખો એક દેર ઇઝ અ બિગ ક્લસ્ટર ઓફ કારમાણ પરમાણુ, કર્મ પરમાણુ, એને કારમાણ શરીર કહેવાય છે. કર્મના સમૂહને કારમાણ શરીર કહે છે. આત્માના પ્રદેશના પરિસ્પંદનને યોગ કહે છે, આત્મપ્રદેશના કંપનને યોગ કહે છે. આ પરિસ્પંદન વખતે કારમાણ શરીર નિમિત્ત રૂપ છે, તેથી તેને કર્મયોગ કહે છે. બરાબર, આટલું ક્લિયર છે ને? અને તે કારણે નવા કર્મનો તે વખતે આશ્રવ થાય છે. જો ત્યાં યોગ જ ન હોય તો નવા કર્મ આવી જ ન શકે, ખ્યાલ આવે ને? અને જો નવા કર્મ ન આવે તો એનો મતલબ કે એ સમયે જીવ વિતરાગી થઈ ગયો, ત્યાં એ સમયે જીવ નિરાશ્રવી થઈ ગયો, ખ્યાલ આવે છે ને? તો ત્યાં યોગ તો કમ્પલસરી છે. તો યોગ કમ્પલસરી છે તો એને શરીર મન વચન કાય જો હોય જ નહીં તો નિમિત્ત કોના ઉપર જાય? જો એક બહુ સુંદર સિદ્ધાંત કહું છું, દરેક દ્રવ્ય પોતાનું પરિણમન સ્વતંત્ર કરે છે. બરાબર, કરે છે કે નહીં? પણ એનો મતલબ શું? કે જ્યારે એક દ્રવ્ય પોતાનું પરિણમન કરે ત્યારે અન્ય દ્રવ્ય ઓટોમેટિક નિમિત્ત બનીને હાજર હોય છે, એને નિમિત્ત લાવવું પડતું નથી, એ ત્યાં એની જાતે હાજર હોય છે. હવે અહીંયા જ્યાં જીવે વિગ્રહ ગતિમાં પણ યોગરૂપ કંપન કરવાનું છે, કેમ કે હજી સંસારી જીવ છે, તો નિમિત્ત કોને આરોપ આપવો? આરોપ કોના ઉપર આપવો? તો ત્યાં કર્મને આરોપ અપાય છે, ખ્યાલ આવે? કારમાણ શરીરને ત્યાં આરોપ અપાય છે. આ જુઓ 44માં સૂત્રની ટીકા. એ 44માં સૂત્રને આપણે પછી જોશું, ત્યાં એના માટે એ સૂત્ર છે કે કર્મનો એ કર્મ જે છે એનો ભોગ નથી થતો, એનો ઉપભોગ થાય છે. એટલે એક જ વાર હા થાય છે, એની વાત આપણે પછી કરશે, આને રિલેટેડ નથી. સેકન્ડ પોઈન્ટ જો, મરણ થતા નવીન શરીર ગ્રહણ કરવા માટે જીવ ગમન કરે છે ત્યારે રસ્તામાં 1, 2, 3 કે 4 સમય લાગે છે. તે સમયમાં કારમાણ યોગના કારણે પુદ્ગલ કર્મનું તથા તેજસ વર્ગણાનું ગ્રહણ થાય છે, પણ નો કર્મ પુદ્ગલોનું ગ્રહણ થતું નથી. જો લાસ્ટ ટાઈમ આપણે આની ભૂમિકા બાંધી હતી કે વિગ્રહ ગતિ જે હોય છે, મતલબ કે બે ભાવની વચ્ચેનો કાળ, એ મેક્સિમમ 4 સમય સુધીનો જ હોઈ શકે છે. મેક્સિમમ 4 સમય સુધીનો હોય છે, 3 મોડ કહેવાય અને 4 સમય કહેવાય. જો એમાં આપણે અન્ય માન્યતાઓ જે માને છે કે જીવ અહીંયા પરિભ્રમણ કરે છે, કે હજી જીવ અનહેપી છે એટલે એમ કહે ને કે અટકેલો છે ક્યાંય, તો એવું બધું ક્યારે કાંઈ હોતું જ નથી. કેમ કે જો શુદ્ધ જીવ અન્ય શરીર ધારણ ન કરે તો એમના મને સિદ્ધ અવસ્થામાં શું ફરક? અને એ રૂપ જે અવસ્થા છે વચમાની, કે જ્યાં હજી જીવ તેજસ અને કારમાણ શરીર સહિત છે, પણ આ ઔદારિક વૈકરિક શરીર સહિત નથી એવી અવસ્થા ચાર સમયથી વધારે રહેતી જ નથી. હવે જો એમાં એ પણ ક્લેરિટી લઈ લઈએ, જો જીવ એક જગ્યાથી બીજી જગ્યાએ સ્ટ્રેટ લાઇનમાં ગમન કરે તો એને એક જ સમય લાગે છે, ડિસ્ટન્સ ગમે તેટલું હોય એને એક જ સમય લાગે છે. ચલો મારે તમને મેક્સિમમ સાત રાજુ. હવે એમાં જો હા એ ચલો હું પ્રશ્ન પૂત તરીકે પૂછી લઉં, પૂતગલની મેક્સિમમ ગમન સ્પીડ કેટલી?
14
રાજુ. અને જીવની મેક્સિમમ ગમન સ્પીડ કેટલી?
7 રાજુ.
એવું કેમ? મધ્યલોક થી સિદ્ધ દશામાં 7 રાજુ ગમન કરે છે એ તો બરાબર, મારો પ્રશ્ન છે કે એટલું જ કેમ, એનાથી વધારે કેમ? હા અધરવાઇઝ હોવું જોઈએ ને વધારે, એ જ તો હું કહું છું. હા જો એ ક્લિયર છે કે નરક વાળો જીવ સીધા દેવગતિમાં જતા નથી. અચ્છા એવું હોઈ શકે કે નહીં? હાઇપોથેટિકલી સમજો, કોઈ એકેન્દ્રિય જીવ છે, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ જે નીચે કલકલ ભૂમિમાં છે, ત્યાંથી નીકળીને એ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ રુજુ ગતિથી સીધો સિદ્ધ શિલાના એરિયામાં ઉત્પન્ન થઈ શકે કે નહીં? ક્વેશ્ચન સમજાયો કે નિગોદનો કે કોઈ પણ સૂક્ષ્મ એકેન્દ્રિય લઈ લો ને, કોઈ પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ, નિગોદનો જીવ, ગમે તે જીવ, એકદમ નીચે હતો અને એણે એક જ સીધી લાઇનમાં જઈને ઉપર ત્યાં એણે જન્મ લીધો, તો લઈ શકે કે નહીં? લઈ શકે છે. અને એને પણ એક જ સમય ગમનનો લાગે, એટલે એ આ જીવ પણ એટલું ગમન કરી શકે છે એટલું ફાસ્ટ. આપણે શું જનરલી સિદ્ધ અવસ્થાની અપેક્ષા જ વાત કરેલી હોય કે રુજુ ગતિથી ગમન કરે છે અને 7 રાજુમાં પહોંચી જાય, એટલે એક જ સમયમાં પહોંચી જાય છે. હા એકેન્દ્રિયથી એકેન્દ્રિયમાં એવી રીતના જન્મ લઈ શકે, બરાબર. અચ્છા ચલો કોઈ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ છે, બીજું એક્ઝામ્પલ, જેને હજુ 4 સમયવાળું ગમન કરવાનું છે, એટલે એને 3 મોડે લેવાના છે, પણ સમજો કે એણે અહીંયાથી એકદમ નીચેથી એને 5મા સ્વર્ગ સુધી પણ જવું હોય તો 7 રાજુથી તો વધી જાય ને સ્ટ્રેટ લાઇનમાં, વધે કે નહીં? 10-1 રાજુ તો થાય કે નહીં? કેમકે ઓલું ઉપર અડધો ભાગ છે એ પણ 3-1 રાજુ છે ને, વાત સમજાય છે કે એકદમ નીચે છે સમજો અને એકદમ બહાર છે, તો પહેલા તો એ અંદર આવ્યો એ જીવ, તો એણે એ એક સમયમાં 3-1 રાજુ ગમન કર્યું, 3-3.5 રાજુ ત્રસનાળીમાં આવ્યો, પછી ત્રસનાળીમાં આવીને એણે ઉર્ધ્વ ગમન કર્યું. ઉર્ધ્વ ગમન ક્યાં સુધી કર્યું? કે જે જ્યાં એ જન્મ લેવાનો હતો, આપણે સમજીએ ને બ્રહ્મ સ્વર્ગ સુધી જાય છે, તો એણે ત્યાં સુધી ગમન કર્યું, તો એ એક સમયમાં 10-1 રાજુ ગમન થઈ ગયું એનું, પછી એ બહાર ગયો અને પછી એની જગ્યાએ પહોંચી ગયો, બરાબર કે
નહીં?
કેવી રીતના થાય? એક સમયમાં ન થાય એને એક
સમયમાં.
હા એમ તો ડિસ્ટન્સ વાઇઝ ગમન વધારે થઈ શકે, ડિસ્ટન્સ વાઇઝ વધારે તો થઈ શકે. ચાલો હા બ્રહ્મ સ્વર્ગમાં નહીં, બ્રહ્મ સ્વર્ગના એરિયામાં એકેન્દ્રિય જીવ થાય. બ્રહ્મ સ્વર્ગમાં હોય તો ત્રસનાળીમાં જ હોય ને, તો 4 સમય ન લાગે, એને બહાર જવાનું છે તો 4 સમય લાગે ને, ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી આવી જાઓ, જો વિગ્રહ ગતિના સમય કેટલા? હાજી હા હા જો ઘણા, આ બહુ સરસ પ્રશ્ન છે. પ્રશ્ન એમ છે કે જીવ સમજો ત્યાં જ મરીને ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થયો, તો એને વિગ્રહ ગતિ કેટલી, એને શું, તો એને બી એક સમય ગણાય. જો આ થોડું ટ્રિકી છે, સમજવાની કોશિશ કરજો. સમજો જે સમયે આપણે અયોગી કેવડી જીવ છે, સિચ્યુએશન સમજો, અયોગી કેવડી જીવ છે અહીંયા વિરાજમાન છે અને એમના આયુષ્યનો છેલ્લો સમય છે, એમના આયુષ્યનો છેલ્લો સમય છે, એમનું આયુષ્ય અહીંયા પૂરું થયું અને નેક્સ્ટ સમયમાં શું થશે, એ જીવ ક્યાં છે? તો એમનું જે ઉર્ધ્વ ગમન થયું એ છેલ્લા સમયે થયું કે એના પછીના સમયે થયું? જો આપણે ત્રણ સિચ્યુએશન લઈએ, એક છે કે અયોગી કેવડી ભગવાનનો છેલ્લો સમય છે અને એ મધ્ય લોકમાં છે, એક સમય તો ગમન કરતા લાગશે, અને ત્રીજી સિચ્યુએશન છે કે હવે સિદ્ધાલયમાં વિરાજમાન થઈ ગયા. બરાબર, તો ત્રણ સમય થવા જોઈએ ને, આ છેલ્લો સમય, ગમનનો સમય અને સિદ્ધાલયમાં વિરાજમાન થવાનો સમય. જો જે સમય અહીંયા છેલ્લો સમય છે ને, એ જ સમય એ ત્યાં પહોંચી જાય છે, અને એના કહેવાનો ઉપચાર છે. ખ્યાલ બોલવામાં એ ઉપચાર આવે છે, કેમ કે જો છેલ્લા સમય અહીંયા હોય અને એક સમય ગમન કરતા લાગે તો એવું થાય કે આખી ત્રસનાળીમાં સિદ્ધ ભગવાન વિરાજમાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? પોઈન્ટ સમજાયો કે નહીં? ફરીથી કહું છું, જો છેલ્લા સમયે મધ્ય લોકમાં હોય અને એના પછીના સમયે ગમન કરે, ફરીથી જો છેલ્લા સમયે મધ્ય લોકમાં હોય અને એના પછીના સમયે તો સિદ્ધ ભગવાન થઈ ગયા ને, અને સિદ્ધ ભગવાન થઈ ગયા પછી એ ગમન કરે છે, તો આખી ત્રસનાળીમાં બધે જ સિદ્ધ ભગવાન વિરાજમાન છે એવો જ શાસ્ત્રમાં વર્ણન આવવું જોઈએ કે નહીં? એક સમય માટે તો ખરા કે નહીં કે એ બધી જગ્યાએ વિરાજમાન છે, પણ એમ નથી. જો કેવી રીતના છે કે જે સમય અહીંયાથી નિર્વાણ થયો છેલ્લા સમયે, એના પછીના જ સમયે ત્યાં વિરાજમાન છે, અને વચમાં ગમન કરતા બી એક સમય લાગે છે, એ કહેવાનો ઉપચાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે આ પ્રશ્નમાં કે સમજો કે કોઈ નિગોદનો જીવ છે, અથવા સમજો કોઈ પણ ઋજુગતિ વાળો જીવ છે, ઋજુગતિ એટલે એક સમયમાં પહોંચવા વાળો, તો અહીંયા જે સમય મૃત્યુ થયું એના પછીના જ સમય ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, અને વચમાં જે એક સમય લાગ્યો એ કહેવાનો ઉપચાર છે. તો એવી જ રીતે જે સમયે નિગોદનો જીવ અહીંયા મૃત્યુ પામ્યો એના પછીના જ સમય ત્યાં ઉત્પન્ન થઈ ગયો, અને વચમાંનો એક સમય કહેવાનો ઉપચાર છે. વન અને ટુ ની વચ્ચે એટલે વન, એમ એમ ખ્યાલ આવ્યો કે નહીં? પણ દેર ઇઝ નો સેપરેટ સમય કે વન, ગમન અને થ્રી, એમ નથી. ખ્યાલ આવ્યો? રુજુગતિ જે છે, રુજુગતિ એટલે અહીંયા આયુ પૂરું થયું અને આગલા જ સમય ત્યાં આયુ ચાલુ થઈ ગયું. હા, એક જ સમયમાં ત્યાં પહોંચી ગયા. વચમાં એક આખો ડિસ્ક્રીટ સમય છે જે ગમનનો છે, એમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ જ લોજિક બધે લાગુ પડી જાય છે. જો હવે આપણે અહીંયા ફરીથી જોઈએ, મરણ થતા નવીન શરીર ગ્રહણ કરવા માટે ગમન કરે છે ત્યારે રસ્તામાં એક, બે, ત્રણ અને ચાર સમય લાગે છે. તે સમયમાં કારમાણ યોગના કારણે ઉદગલનું અને તેજસ વર્ગણાનું ગ્રહણ થાય છે, પણ ન કર્મ ઉદગલનું ગ્રહણ થતું નથી. જો એ સમયે એવી જ જીવની વ્યવસ્થા છે કે ત્યાં હજી એને એક શરીરનું ગ્રહણ થવાનું શરૂ થતું નથી. હાઇપોથેટિકલી એક સિચ્યુએશન એમ પણ હોઈ શકે કે નવો ભાવ ચાલુ થઈ ગયો, તો નવા ભાવના કર્મના ઉદયો પણ ચાલુ થઈ ગયા, તો જે ઉદગલો તો વાતાવરણમાંથી જ ગ્રહણ કરવાના છે, તો કરતો કરતો જઈને ત્યાં પહોંચે અને ત્યાં પછી શરીરને એક્સપાન્ડ કરે, પણ એવું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાં વિગ્રહ ગતિમાં છે ત્યાં સુધી એ જ આ શરીરના પરમાણુને ગ્રહણ નથી કરતા, ત્યાં પહોંચીને એ ગ્રહણ કરવાનું શરૂ કરે છે. જો એમ કોઈ શરીર નામ કર્મ જેવું કોઈ કર્મ નથી, એમાં શરીર નામનું નામ કર્મ નથી. ઔદારિક શરીર, વૈકરિક શરીર એ જાતનું છે ને, તો ત્યાં હવે એ કર્મનો ઉદય છે કે નહીં મને ખ્યાલ નથી, જોવું પડશે. તો એ સૂક્ષ્મ ક્વેશ્ચન થયો ને, એક્ઝેક્ટ એનો ખ્યાલ નથી મને. ક્વેશ્ચન છે કે વિગ્રહ ગતિમાં નેક્સ્ટ જે કર્મ છે એને એક શરીર નામ કર્મનો ઉદય ચાલુ થઈ ગયો કે નહીં, પરમાણુ ગ્રહણ નથી કરતા.
તમે લાસ્ટ ટાઈમ કીધું હતું કે જે નેક્સ્ટ ગતિ છે એ પ્રેક્ટિકલી ઇફેક્ટિવલી સ્ટાર્ટ ઇમિડિયેટલી.
એક મિનિટ, જો એ એક ભાવ અહીંયા પૂરો થયો એટલે નેક્સ્ટ ભાવનું આયુષ્ય ચાલુ થઈ ગયું. ગતિ પણ એ જ કહેવાય, કેમ કે એ આયુષ્ય ચાલુ થઈ ગયું. પણ હવે જો સમજો કે મનુષ્યમાંથી દેવ થયા, તો અહીંયા મનુષ્યનું આયુ પૂરું થયું એટલે નેક્સ્ટ સમયથી દેવ આયુ ચાલુ. દેવ આયુ, હવે એ દેવ ગતિમાં પહોંચવા સુધી એ જે દેવ આયુની સાથે એના બીજા અન્ય કર્મોના પણ ઉદય ચાલુ તો થઈ જ જશે. પણ અત્યાર એક્ઝેક્ટલી આ જે વૈકરીક શરીર નામ કર્મનો ઉદય છે કે નહીં એને ક્લિયર નથી, કેમ કે ત્યાં જેવી રીતના વૈકરીક ગત્યાનુપૂર્વી એ તો છે જ, કેમ કે તો જ તો આનુપૂર્વી કર્મનો ઉદય વિગ્રહ ગતિમાં જ ગણાય. ચાલો, એટલે ત્યાં કર્મના ઉદયો તો છે જ, પણ એ જે કેમ કે ત્યાં શરીરના પરમાણુને ગ્રહણ કરવાને અને એ જે કર્મના ઉદયને ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવો જોઈએ, એટલે મને બહુ ક્લિયર હમણાં નથી. ઔદારિક મિશ્ર કાર્યો ક્યાં હોઈ શકે એમ એમનું કહેવું છે. જો આપણે ઘણી બધી જુદી જુદી વાતો કરીએ છીએ, એક તો યોગની વાત થઈ તો ત્યાં યોગ તો છે જ, તો ઔદારિક મિશ્ર કાય યોગ છે. ત્યાં પછી ગત્યાનુપૂર્વી આદિ ઉદયો પણ છે, ત્યાં આયુનો ઉદય પણ ચાલુ છે, ત્યાં ઉચ્ચ નીચ ગોત્ર જે છે એના પણ ઉદય ચાલુ થઈ ગયા. નેક્સ્ટ ગતિના બધા ઉદયો ત્યાં વિગ્રહ ગતિથી જ ચાલુ થઈ ગયા. હા, પણ એ વિગ્રહ ગતિથી જ ચાલુ છે. પણ ત્યાં જઈને એ જે ત્યાં શરીરના પરમાણુ ગ્રહણ નથી કરતા તો એની સામે પ્રતિપક્ષી કયા કર્મનો ઉદય છે મને ખ્યાલ નથી. હા ના, જો એક મિનિટ, એ કોઈ પ્રશ્ન એમ છે કે કોઈ તિર્યંશનો જીવ હોય અને હવે મનુષ્યમાં જન્મ લઈ રહ્યા છે તો વિગ્રહ ગતિમાં કોઈ શરીર નથી, ત્યાં જીવનો આકાર છે, તો એ જીવનો આકાર તિર્યંશ ગતિ જેવો છે ગત્યાનું પૂર્વી, પણ આયુષ્ય મનુષ્યનું છે એટલે તિર્યંશના આકારનો મનુષ્ય છે. એ વિગ્રહ ગતિમાં તિર્યંશના આકારના મનુષ્યનો જીવ છે. એટલે ત્યાં એ વિગ્રહ ગતિમાં ઔદારિક પરમાણુઓ ગ્રહણ, શરીરના પરમાણુઓ ગ્રહણ નથી કરતા. ત્યાં તિર્યંશનો આકાર છે એ તો ત્યાં જીવનો કારમાન શરીર તેજસ શરીરનો આકાર છે, પણ ત્યાં ઔદારિક શરીરના પરમાણુઓ વિગ્રહ ગતિમાં ગ્રહણ નથી કરતા. તો મનુષ્ય તિર્યંશમાંથી મનુષ્ય થાય કે સમજો તિર્યંશમાંથી દેવ થાય તો વચમાં વૈકરીક પરમાણુ એને ગ્રહણ કરવા જોઈએ, પણ ત્યાં વિગ્રહ ગતિમાં એ વૈકરીક શરીરના પરમાણુ ગ્રહણ નથી કરતા. બરાબર? હાજર, ચાલો. આપણું 25મું સૂત્ર આપણું થયું, આગળ જો 26મું સૂત્ર આપણે લઈએ. જો વિગ્રહ ગતિમાં જીવ અને પુદ્ગલનું ગમન કેવી રીતે થાય છે, આપણી આની ચર્ચા થઈ ગઈ હતી એટલે એને ફરીથી એક ક્વિકલી જોઈ લઈએ છીએ. આપણે જોયું હતું કે જે દિશાઓ 10 દિશાઓ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, પછી વિ દિશાઓ છે આગ્નેય નૈઋત્ય વાયવ્ય ઈશાન, અને ઉપર અને નીચે આ 10 દિશાઓ ગણાય છે. તો જીવ એક ગતિમાંથી અન્ય ગતિમાં ગમન કરે તો વિ દિશાઓમાં જતા નથી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં જઈ શકે અને ઉપર નીચે જઈ શકે. બરાબર? જો ઈવન આપણે આમ પણ જોઈએ કે સમજો જે આપણે સિદ્ધ ભગવાને નિર્વાણ પ્રાપ્ત કર્યું તો અહીંયાથી સીધા ઋજુ ગતિથી ઉપર જાય છે અને એ સમશ્રેણીએ ત્યાં બિરાજમાન થાય છે, તો એને ઋજુ ગતિ કહેવાય, સ્ટ્રેટ ડાયરેક્શનમાં જાય છે. એવી જ રીતે સમજો કે કોઈ જીવ મનુષ્યમાંથી નરક જાય અને ઇન્સિડેન્ટલી એનો જન્મ જ્યાં અહીંયા મૃત્યુ થયું એ જ એક્ઝેક્ટ સ્પોટ પર નીચે હોય તો એ પણ ઋજુ ગતિથી એક સમયમાં એ નીચે એ જગ્યાએ પહોંચી જાય છે. અથવા સમજો અહીંયાથી તિર્યંશમાં જન્મ લેવાનો હોય અને આડી લાઇનમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશામાં એક સ્પોટ પર જ હોય, સમજો કે અહીંયા આપણે મૃત્યુ પામ્યા અને એક્ઝેક્ટ પશ્ચિમ દિશામાં ત્યાં જીવનો સમજો કોઈ એક અન્ય દ્વીપમાં ઉત્પન્ન થવાના હોય તો એ ઋજુ ગતિથી એક સમયમાં પહોંચી જાય. એક પણ જરાક પણ આમ આડું આગળ પાછળ હોય તો એક સમયમાં નહીં તો બે સમય લાગે છે. આટલું ક્લિયર છે ને? તો જો જીવ અને પુદ્ગલોનું ગમન શ્રેણી અનુસાર જ છે. હા બોલ. સીધી દિશામાં જ થાય છે. વિગ્રહ ગતિમાં જીવનું ગમન સ્ટ્રેટ દિશામાં થાય છે, આડું થતું નથી. જો આમ તો આપણે જોઈએ તો 10 દિશાઓ ગણી, પણ 8 દિશાઓ તો એક ફ્લેટ પ્લેન પર જ જોઈ લીધી ને, અને આમ ઉપરની નીચે, તો આમ ઉપર પણ થોડું આડું જાય કે નહીં? તો ન જઈ શકે. કે જીવને ગમન કરવું હોય તો આમ સ્ટ્રેટ જ ઉપર જાય અને પછી આમ આડું જાય, એને ઓલ સ્ટ્રેટ લાઇન અને 90 ડિગ્રીઝમાં જ જીવ ગમન કરે છે. એટલે 6 દિશામાં જ જીવ ગમન કરે, ઉપર નીચે પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ. આ મૃત્યુ પછીની વાત છે. જો આ શરૂઆત સ્થિતિમાં એમ પણ પ્રશ્ન પૂછ્યો, કે જે દેવો છે એ દેવો તો મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે, અથવા તો બીજે પણ દર્શન પૂજન કરવા જાય છે, તો એ તો સીધી દિશામાં નથી જતા, એ તો ગમે તે દિશામાં જાય છે. તો ત્યાં એટલે આન્સર એમ આપ્યો કે મૃત્યુ પછીની, જ્યાં વિગ્રહ ગતિની વાત છે, બાકી જે જીવન પર દરમિયાન તો આપણે રેન્ડમ મોશન કરી જ રહ્યા છે. જો જીવ અને પુષ્કળોનું ગમન શ્રેણી અનુસાર જ થાય છે. સૂત્રને વાંચે, અનુશ્રેણી ગતિહી. શ્રેણી, શ્રેણી કોને કહેવાય? કે લોકના મધ્ય ભાગથી ઉપર નીચે તથા તિર્યક દિશામાં ક્રમથી હારબંધ રચનાવાળા પ્રદેશોની પંક્તિને, લાઇનને શ્રેણી કહે છે. તો આપણે કહ્યું તો લોકના મધ્યભાગથી, ઉપર નીચે આગળ પાછળ એ જ એને શ્રેણી કીધી. પણ બેઝિકલી વેર એવર યુ આર, આપણે જ્યાં પણ અત્યારના છીએ ત્યાંથી મૃત્યુ પામીને અન્ય જગાએ જઈએ તો ત્યાંથી આપણે શ્રેણી ગણવી જોઈએ, ત્યાંથી ઉપર નીચે બધે ગણવું. સેકન્ડ પોઈન્ટ, વિગ્રહ ગતિમાં આકાશ પ્રદેશોની સીધી પંક્તિએ જ ગમન થાય છે, વિ દિશામાં ગમન થતું નથી. ઉદ્ગલોનું શુદ્ધ પરમાણુ જ્યારે અતિશીઘ્ર ગમન કરીને એક સમયમાં 14 રાજ્યો ગમન કરે ત્યારે તે પણ સીધો જ ગમન કરે છે. હવે 14 રાજ્યો એટલે સીધો એટલે કઈ દિશામાં ગમન કરશે? ઉપર નીચે જ કરશે ને, આડો તો આમ તો 14 રાજ્યો છે જ નહીં, ઉત્તર દક્ષિણમાં તો 14 રાજ્યો છે જ નહીં, એટલે એને જ્યારે સીધું ફાસ્ટ ગમન કરવું હોય એક સમયમાં તો એ પણ ઉપર નીચે જ ગમન કરે છે. થર્ડ પોઈન્ટ, ઉપર પ્રમાણે શ્રેણી 6 દિશા થાય છે, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ, ઉપરથી નીચે, તથા બીજી 3 એનાથી ઉલટી દિશાઓ, એટલે કે પશ્ચિમથી પૂર્વ, દક્ષિણથી ઉત્તર અને નીચેથી ઉપર. જો ઘણા એવું પહેલા એવી મિથ્ય માન્યતા ચાલતી હતી કે જીવનો ઉર્ધ્વગમન સ્વભાવ છે, તો જીવે નરક ગતિમાં જન્મ લેવો હોય તો પહેલા ઉપર જાય અને પછી મોડ કરીને નીચે જાય, તો એવું નથી. જ્યાં સુધી જીવ સંસારી દશામાં છે તો એને અહીંયાથી નરક ગતિમાં જવો હોય તો સીધો જ નીચે જાય છે. ખ્યાલ આવે? અચ્છા, હવે બીજો એક પ્રશ્ન ઉભો થાય કે સમજો ઓલા કોર્નરમાં જન્મ લેવો હોય તો પહેલા આમ જઈને આમ જાય કે આમ જઈને આમ જાય, કઈ દિશામાં જાય? શોર્ટેસ્ટ તો ખરું, પણ આપ સમજો ત્યાં ઉત્પન્ન લેવો તો બે ઇક્વલ ડિસ્ટન્સ જ થાય, ગમે ત્યાંથી તમે જાઓ, તો એમાં એવો કોઈ નિયમ નથી, કોઈ પણ દિશામાં જઈ શકે. હવે જો કન્ફ્યુઝન આપણે કરીએ કે આ ભાઈ અધિકાર તો જીવનો અધિકાર છે, તો પૂતગલોની વાતો શા માટે કરો છો? આ બીજા તત્વાર્થ સૂત્રમાં પહેલા 4 અધિકાર તો જીવના અધિકાર છે. આપણે લાસ્ટ ટાઈમ પણ આ પ્રશ્ન લીધો હતો, માગેલી ઇન્દ્રિયોમાં પણ આ પ્રશ્ન આવ્યો હતો કે ઇન્દ્રિયોની વાત શું કામ કરો છો? તો જો જીવ અને પૂતગલનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા તથા જીવ તેમજ પૂતગલ બંને ગમન કરે છે એમ બતાવવા અહીંયા પૂતગલનો વિષય પણ લીધો. આ રીતે આપણે આ વિગ્રહ ગતિની થોડી સ્ટાર્ટિંગ કરી. 27, 28, 29, 30 આ 4 સૂત્ર હજી વિગ્રહ ગતિ પર છે, પણ એમાંથી ઘણી ખરી ચર્ચા આપણી થઈ ગઈ છે, એટલે નેક્સ્ટ ટાઈમ થોડુંક આપણે ફાસ્ટ જઈને એને કવર કરશું. ચાલો, જીનવાણી સૂત્ર. હે જીનવાણી ભારતી, તો નિજપો દિન રે, જો તેરી શરણાગ્રહે સોકાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માતનો, પરમ કૃપાળો શ્રી સદગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.